ஏகேந்திரன் ஸ்ரீ பாத்யந்திக்ருத் சத்தா સ્વરૂપ ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે એમાં 25મા પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ આપણે ત્યાં સુધી હોય છે. શું કીધું? અહીંયા પહેલા આપણને વાત શું આવી? ત્રણ પ્રમાણ આપણને દીધા હતા અને લૌકિક ન્યાયથી વિરુદ્ધનું કીધું હતું. એમાં પ્રત્યક્ષ પ્રમાણ કે જે સીધું જ, પછી અનુમાનથી જાણે, અને ત્રીજું આગમ પ્રમાણ. તો એ રીતે અને લૌકિકમાં વિરુદ્ધતા ન હોય, કે લૌકિકમાં આવી એક પદ્ધતિ હોય શકે કે જેવું આવે એવું લણે, જેવું કારણ પણ એમાં વિરોધ ન હોય એવી સર્વત્ર ભગવાનની વાણી એમ નિર્ણય એ કરે. ખાલી નહીતર શું હશે? ને એક સરસ વાત લીધી, એટલે નહીતર વચનમાં માની લીધું છે ત્યાં શ્રવણ થયું છે, એને કઈ ગ્રહણ નથી થયું. શું થઈ ગયું? ભગવાનની વાણી, પૂર્વ વાણીને એનું શું કહેવું છે? આપણે શ્રવણ થયું છે, પણ શું નથી થયું? જ્ઞાન એટલે ના ભાવ ખ્યાલમાં આપણને એ નથી આવ્યો. તો અને એવા જીવને અષ્ટ સહસ્ત્રી આદિ ગ્રંથોમાં કેવો કીધું છે? આજ્ઞા પ્રધાનની જેમ કે અમે લખ્યું માની એમ, પણ તમારો નિર્ણય શું એમાં? તો કે એવાને અહીંયા શું કીધો છે? અષ્ટ સહસ્ત્રીમાં અજ્ઞાની કીધો છે. અને અષ્ટ સહિત્ર શું છે? અષ્ટ સહસ્ત્રી, અષ્ટ અને સહસ્ત્રી 8000, અષ્ટ એટલે 8 અને સહસ્ત્ર એટલે 8000 શ્લોક પ્રમાણ શ્રી સંબંધ ભદ્રાચાર્યની આપતો મીમાંસા છે, અથવા દેવાગમ સ્તોત્ર. એના ઉપર વિદ્યાનંદજીએ એની સંસ્કૃત ટીકા કરી છે. એનું નામ શું છે? અષ્ટ સહસ્ત્રી. આ બધા કેવા છે? આમ ન્યાયના ગ્રંથ છે બધા. એટલે આમાં આપતો મીમાંસા એ તો આખા તત્વસૂત્રો પણ ઘણી ટીકા છે. એટલે ઓલું છે ને, મોક્ષ માર્ગ એમાં અષ્ટ સહસ્ત્રીતા એમાં એ રીતે લખેલું છે. હવે એમાં હવે આગળ લઈએ. માટે પ્રયોજનભૂત જે વાતો આગમમાં કહી છે તેનું પહેલા શું કીધું છે? પ્રત્યક્ષ. પહેલા તો નિર્ણય પ્રત્યક્ષથી પોતાના અનુભવથી જે સૌથી ઉત્તમ છે, ન હોય તો એ આગમથી કે પોતાના એ તર્કથી અનુમાનથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરી. આ મૂળ શું છે? મોટો એટલે આ તો નક્કી કરે. આપણે ક્યારે જ્ઞાનનો વિવેકનો કોઈ દી પ્રયોગ જ નથી કરતા. મને આવું લાગે છે, હું માનું છે, હું કરીને ચાલ. પણ જ્ઞાનમાં નિશ્ચય કરવો, નિર્ણય કરવો, નિર્ણય અને નિર્ણય કરીને આગમ ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય છે. જીનવાણીમાં પણ આમ કહ્યું છે, મને પણ આમ મારા અનુમાનથી આમ જ એ લાગે છે, તર્કથી એ રીતે આગમ ઉપર પ્રતીતિ લાવવા યોગ્ય. અને એ પ્રશ્નોત્તરનું વિશેષ વ્યાખ્યાન પ્રમાણ નિશ્ચયના કથનમાં આગળ કહી શકે લખશું. અહીં તો અત્યારે શું કરવાનું? અનુમાન દ્વારા અરહંતના સ્વરૂપનો નિર્ણય થશે. અહીંયા પેલો આટલું કરો તમે, પછી આગળ એની બીજી ચર્ચા હશે. અહીં અનુમાન દ્વારા અરહંતના સ્વરૂપનો નિશ્ચય થશે. એનાથી આગળ હવે 26મા પાના. હવે કહે છે અનુમાન તો ક્યારે થાય? અનુમાન તો ત્યારે થાય. એને આપણે અનુમાન ક્યારે થાય? એનો ઉત્તર એ જ્યારે સાધન સાધ્યની વ્યાપ્તિ રૂપ સત્ય તર્ક પેલા થાય. શું છે? સાધન સાધ્યની વ્યાપ્તિ, વ્યાપ્તિ આ છે તો આ હોય અને આ ન હોય તો આ ન હોય એમ. એમાં શું છે કે ધુમાડો છે, તો ધુમાડો છે તો ત્યાં શું હશે? આગ છે. અને આગ હશે તો જ ધુમાડો હશે. એટલે આગ હોય અને ધુમાડો નહીં એવી જુદી વાત છે, પણ આગ ધુમાડો હોય ત્યાં આગ ન જ હોય એવું ક્યારેય નથી. ધુમાડો છે તો ત્યાં આગ, અને આગ નથી જો શબ્દ બદલાઈ જાય છે. આગ છે એટલે ધુમાડો એમ નહીં, આગ નથી તો ધુમાડો નથી. ઓલામાં તો એ ફરક પડી જાય. જેમ સાકર છે એમાં સાકરમાં એવી રીતે થાય, ગળપણ છે તો સાકર છે, પણ સાકર નથી તો તો ગળપણ નહીં હોય. એટલે કે એમાં આખું બેયનું એક રીતનું છે કે ગળપણ બીજામાં પણ છે, પણ જ્યાં ગળપણ છે તો નિશ્ચિતપણે શું છે, અથવા સાકર છે તો નિશ્ચિતપણે ત્યાં શું છે, ગળપણ. પણ ગળપણ છે એટલે સાકર હશે એવો નિયમ નથી. એ પણ જો સાકર નથી તો એ રીતનું એનું ગળપણ પણ નથી, બીજામાં હતી જુદી હતી પણ આમાં એ નથી. તો આ રીતે અહીંયા એ લીધું બેનું કે સાધ્ય સાધનની વ્યાપ્તિ રૂપ પહેલા શું થાય છે, સત્ય તર્ક થાય છે, અને પછી ચાર દોષ અસિદ્ધ વિરુદ્ધ અનેકાંતિક અને અકિંચિત, એ ચાર દૂષણ રહિત અન્યથા અનુપપત્તિ રૂપ સાધનનો જ પ્રથમ નિયમ. અન્યથા અનુપપત્તિ રૂપ આમાં આવા શબ્દ ક્યાં આવે છે, અન્યથા અનુપપત્તિ છે સમયસારમાં 17-18 ગાથા થાય છે ને, આ રીતે ઉપપત્તિ છે અને અન્યથી નથી. તો પહેલા અહીંયા આટ લઈએ, નીચે ફૂટનોટમાં વ્યાપ્તિ એક ના એટલે કે સાધન ના હોવાથી બીજાનું સાધ્યનું હોવાપણું અને બીજાના ન હોવાથી એકનું ન હોવાપણું એવા સંબંધને વ્યાપ્તિ કહે છે. શું કહે છે અહીંયા કે એક ના સાધન ના હોવાથી બીજા સાધનનું હોવાપણું, એક છે તો બીજું હશે અને બીજાનું ન હોય તો એકનું પણ નહીં. આમાં બે કોણ છે, ધુમાડો અને અગ્નિ. એમાં શું છે કે શું દેખાય છે, ધુમાડો. તો ધુમાડો દેખાય છે તો એનું અર્થ શું થયો, નિશ્ચિતપણે અગ્નિ છે. અને કોઈ કે અગ્નિ નથી અને ધુમાડો છે તો એવું ન હોઈ શકે કે જો ધુમાડો છે તો નિશ્ચિતપણે, અને અગ્નિ હોય ને ક્યારેક ધુમાડો ન પણ હોય, એ બધું છે. તો કે એ અગ્નિ નથી અને ધુમાડો છે તો એમ પણ એ નથી. તો અહીંયા એ એકનું એક સાધનનું હોવાથી બીજા સાધનનું હોવાપણું, ધુમાડાનું છે તો અગ્નિનું હોવાપણું અને બીજાના ન હોવાથી એકનું ન, અને જો ધુમાડાનો નથી અરે અગ્નિ નથી તો પછી ધુમાડાનો પ્રશ્ન નથી. ધુમાડો છે તો અગ્નિ છે, અને અગ્નિ નથી તો એમને ધુમાડો છે તો કે એમ પણ નથી. તો એ રીતે એનો જો દાખલો, જ્યાં જ્યાં ધુમાડો એટલે સાધન હોય ત્યાં ત્યાં અગ્નિ એટલે સાધ્ય હોય, અને જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધુમાડો પણ ન હોય. અગ્નિ ન હોય કે એમને ધુમાડો થાય તો કેવી રીતે શક્ય છે, ધુમાડો છે તો અગ્નિ છે અને અગ્નિ નથી તો ધુમાડો પણ એ ન હોય. તેવા અગ્નિ અને ધુમાડાનો શું છે સંબંધને શું કહેવાય છે, વ્યાપ્તિ. તો એ વ્યાપ્તિ એ કેવું છે, વ્યાપ્તિ રૂપ સત્ય તર્ક પહેલા આવું નક્કી કરે, ન્યાયથી તર્કથી એ નક્કી કરે કે જેમ ઓલામાં કરીએ છીએ કે પડછાયો છે તો ત્યાં કોઈ પદાર્થ છે, વ્યક્તિ છે અને પ્રકાશ પણ છે તો પડછાયો છે, પણ તો કે ના કોઈ પ્રકાશ નથી પડછાયો પડે, અથવા કોઈ વસ્તુ ને વ્યક્તિ નથી તો એવું બધું ન હોય. તો અહીંયા એવા પોતે ન્યાયથી પહેલા નક્કી કરે. કોઈ એમના કેવું કે આવા ન્યાય ને એવું નથી, બાર મત બધા તર્ક લગાવે છે બધું, તો અહીંયા પણ પોતાનો ઉપયોગ લગાડે.
એક સાઈડની વ્યક્તિ ને બે સાઈડની વ્યક્તિ હોય,
આ બે સાઈડ એવું પણ હોય છે. ધુમાડો છે અગ્નિ છે અને અગ્નિ છે એટલે ધુમાડો છે તો કે એવું નથી. અગ્નિ હોય ને કોઈ ધુમાડો ન હોય, પણ એટલું છે કે અગ્નિ નથી અને ધુમાડો એમ તો એવું ના હોય, બેમાં બીજામાં નાસ્તિ. કે ધુમાડો છે તો નિશ્ચિતપણે અગ્નિ છે, પણ કોઈ કે અગ્નિ નથી અને ધુમાડો તે એવું નથી, કે ધુમાડો છે ને અગ્નિ નતો તે એવું પણ ન બને. તો એ રીતે અહીંયા તો એ હવે આ રીતે પેલા તર્કથી નક્કી કરે કે અને ધુમાડા જ્યાં જ્યાં અગ્નિ ના હોય કઈ અગ્નિ નથી ને એની વડે ધુમાડો પણ થઈ ગયો એની મળે તો કે એમ પણ એવું હતું એ નથી. તો અહિયાં અસિદ્ધ વિરુદ્ધ અનેકાંતિક અને અકિંચિત કર એ ચાર દોષ છે એનો હવે ખુલાસો ની છે. અને તર્ક ની વ્યાખ્યા શું કરી? તે સંબંધ ના જ્ઞાન ને તર્ક. તે સંબંધ એટલે કોણ? આ બે વ્યાપ્ત વ્યાપ્તિ નું બે છે ને, સાધન સાધન વ્યાપ્તિ ને એવું જે જ્ઞાન કરે તેને તર્ક કહે છે. આવાનું અસિદ્ધ જે સાધન ના અભાવ ને નિશ્ચય હોય અથવા તેના સદભાવમાં સંદેહ હોય તેને અસિદ્ધ હેતવાભાસ કહે છે. જે સાધનના અભાવનો નિશ્ચય હોય અથવા તેના સદભાવમાં સંદેહ હોય તે અસિદ્ધ હેતવાભાસ કહે છે. જેમ કે ને કે ધુમાડો છે જ નહીં તો પછી અગ્નિનો એનો પ્રશ્ન તારે ક્યાં છે? ધુમાડો હોય તો પછી અગ્નિનો છે, અથવા તેમાં સંદેહ હોય તો અસિદ્ધ એટલે અનિશ્ચિતપણું છે, જ્યાં સિદ્ધ નથી તો એ કેવો છે? હેતુ કારણ. એ કેવો છે? અસિદ્ધ હેતવાભા. હેતુ અને સંદેહ શું છૂટું પડે? હેતવાભાસ, હેતુ આભાસ. આ તારો એ સંદેહ છે, હેતુ તારું છે, કારણ તો માને છે, તો આભાસ છે ખરે નથી. જે સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ ન હોય તેને અસિદ્ધ સાધન કહે છે. શું આવ્યું કે અહીંયા? અસિદ્ધ એવા જે સાધન, આ સાધન છે ને એમાં અસિદ્ધ સાધન એટલે કે જ્યાં સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ, બેનો કોઈ સંબંધ જ ન હોય. સાધન જેવી રીતે અહીંયા ધુમાડો ને એને તો છે સંબંધ, પણ એવો કોઈ સંબંધ બીજો લે કે જેની સાથે કઈ કડવાશ અને સાકર, એ બેનો કેવો છે? કેવું છે એમાં? કે સાધ્ય સાધનનો સાધ્ય સાથે, સાધન એટલે કડવાશ અને સાધ્ય એટલે સાકર, એ બેનો કેવો છે? સર્વતા અવિનાભાવ. એ સર્વતા અવિના, પણ અહીંયા કેવો છે? સર્વતા અવિનાભાવ ન હોય તે અસિદ્ધ સાધન કહે છે. સર્વતા અવિનાભાવ ન હોય, ન હોય સર્વતા અવિનાભાવ ન હોય કઈ રીતે? તેનો જ દાખલો, ચક્ષુનો વિષય હોવાથી શબ્દ અનિત્ય છે. તો શબ્દ ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુનો વિષય એ સાધન કરવું નથી. જો ઓલામાં સાધનનો સાધ્ય સાથે સર્વથા અવિનાભાવ એ બેનો સંબંધ જ નથી. જેમ ચક્ષુથી આપણે શું કહીએ? આ શું બોલ્યો? કે એ બેનો શું છે? સાધન સાધ્યનો સંબંધ જ નથી. ચક્ષુ એને સાધન અને એનું સાધ્ય કોણ લીધું? વચન. તો એ નથી, કારણ કે ચક્ષુ જે સાધન છે એનું સાધ્ય કોણ છે? રંગ છે. અને અહીંયા સાધન શબ્દ લીધો, ચક્ષ તો શબ્દ ચક્ષુના વિષયનો, ચક્ષુનો વિષય નહીં હોવાથી ચક્ષુનો વિષય એ સાધન કરવું નથી. તેનું નામ શું કહેવાય? અસિદ્ધ સાધન કહેવાય. મેં એની વાત બરોબર આંખથી મેં સાંભળી છે, એની વાત મેં બરોબર નિશ્ચિતપણે સેનાથી આંખથી, તો એ શું કહેવાય? અસિદ્ધ સાધન છે. અને એ આંખે એના માટે શબ્દને માટે કેવું? અસિદ્ધ સાધન. અને શબ્દ એનું એ સાધ્ય નથી. તો એ રીતે એમાં અસિદ્ધ એટલે જેમાં એ સાધનનો અભાવ એનું એ છે જ નહીં અથવા એમાં કઈ શંકા પણ લાગતી હોય તો એનું નામ અસિદ્ધ એ સાધન. હવે વિરુદ્ધ સાધન,
દોષ.
આ બધા દોષ છે કે આવું બોલ શક્ય નથી, આ બધા દોષ છે. અને એ આવાથી એના તો અન્યથા એટલે આનાથી તમને ક્યારેય પ્રાપ્તિ નહીં થાય. આ જ્યાં આવી વિરુદ્ધતા છે ત્યાં જીનવાણીથી વિરુદ્ધતા ના વાસે ત્યાં તને આત્મા પ્રાપ્ત થશે એવું નિમિત્ત નહીં, એનાથી તને ક્યારેય પ્રાપ્તિ નહીં થાય. પછી વિરુદ્ધ સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે, જો આમાં હવે શું છે? ઓલું અસિદ્ધ છે અને અહીંયા વિરુદ્ધ છે, એમાં શું ફરક છે? ઓલું ઓપોઝિટ થયું ને, ચક્ષુ અને શબ્દ વિરુદ્ધ
નથી.
આમાં આવું જ થયું ને અસિદ્ધમાં,
અસિદ્ધમાં
એ રીતે છે વિરુદ્ધ નહીં,
કે ચક્ષુઇન્દ્રિયનો વિષય હોય છે એ વિષય જ કોઈ ન કરે એવું નથી, પણ શબ્દને ન કરે એટલા માટે અસિદ્ધાય. અહીંયા તો શક્યતા જ નથી, એટલે ઓપોઝિટ. ઓલું ચક્ષુ છે એ કોકને વિષય તો કરે છે પણ શબ્દને કરે છે એ અસિદ્ધ છે. અને હવે હા સાવ વિરુદ્ધ એવી રીતે પશ્ચિમ દિશામાં સૂરજ ઉગે જેમ કીધું ને એવી રીતે કે એ સાવ વિરુદ્ધ જ્યાં હોય છે કે ભાઈ આ કેવું છે, આ જગત આખું સતરૂપ હોવાથી નાશવાન છે. તો ભાઈ સતરૂપ ને નાશવાન, સતરૂપ તો હયાતી રૂપ હોય એમ કહે ને કે ભાઈ આ તો સતરૂપ છે, હોવા રૂપે છે, અને કેવું છે, અરે ભાઈ સત ઈ કોને દેખાડે છે, સત એટલે ક્ષણિક ની ના, સત એટલે ઠીકાણી હોવા પણ એને નાશવાન કેવું, એમ અગ્નિ છે એવી શીતળતાની દાતા છે, તો એ કેવું થઈ ગયું, વિરુદ્ધ થઈ ગયું એનું, એ વિરોધાભાસ. તો અહીંયા વિરુદ્ધ આ ફરીથી આ કોણ છે, આ ચાર પ્રકારના સાધન, અનેકાંત એટલે એકાંતિક મિથ્યાત્વ ને વિરુદ્ધ, એટલે આ અસંભવ છે. લક્ષણ એક જુદી હોય એક પદાર્થ ને માટે, અને આ સાધન છે કાર્ય ને માટે, એમ એવો થોડો ફેદ હશે એમાં. સામાન્યપણે લક્ષણ આપણે શેના માટે લઈએ, પદાર્થ કે કોઈ ભાવ, અને આ જે સાધન જે લેતા હોય છે સામાન્યપણે છે ને છે છ કારકમાં કાર્યના માટે, ક્રિયાના માટે, એટલે એ રીતે બધા ભાષા વ્યાકરણનું બધું હોઈ શકે. તો અહીંયા વિરુદ્ધ એટલે કે સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિને વિરુદ્ધ હેત્વા ભાસ, હેત્વા હેતુ આભા, એ એનું ખરેખર સાધન એટલે કારણ નથી, તને આભાસ જેવું લાગે. આવા ઘણી વાર એવું થાય ને, ઓલું હોય છે ને આમ સાયન્સ કહે છે ને, ઓલું જોવું અને સાંભળવું એ કહે છે ને, ઓલો બંદૂક નો અવાજ થાય ને પ્રકાશ એ થાય, તેમાં પેલું શું ને, એટલે અને એટલે આપણને એમ લાગે બે થયું કે મેં મારા આંખ થી વીજળી નો ગડગડાટ સાંભળ્યો. અરે ભાઈ આંખ થી ગડગડાટ નહીં, આંખ રીતે પ્રકાશ જોયો, ગડગડાટ તો શેનાથી છે, કાનથી છે, તો ઓલું શું થયું, અસિદ્ધત્વ થયું કે ભાઈ આંખ વિષય કરે છે વાત સાચી છે, પણ એનો વિષય શબ્દ ન હોય, એનો વિષય તો વર્ણ હોય. તો અહીંયા તો વિરુદ્ધ છે, સાધ્યથી વિરુદ્ધ પદાર્થ સાથે સાધનની વ્યાપ્તિ, જો કારણ, સાધન એટલે કારણ, સાધ્ય, સાધ્ય કોણ છે અહીંયા, કોઈ પદાર્થ, અને એની સાથે વિરુદ્ધ પદાર્થની સાથે, સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે સાધનની વ્યાપ્તિ, એનું કારણ એનો હેતુ કોઈ વિરુદ્ધ જ હોય, ઓપોઝિટ, તો સત્ય હોવાથી બધું નાશવાન છે, એવું સ્ટેટમેન્ટ તો હોય. તો સત્ય હોવાથી એ નાશપણા ને અભાવને દેખાડે કે કઈક અસ્થિને દેખાડે, આ તો નાશવાન કીધું તે છે. તો સાધ્ય જે નાશવાન તેનાથી વિરુદ્ધ જે નિત્ય તેની સાથે સત્યની વ્યાપ્તિ છે. તો શું ફરીથી, નાશવા સાધ્ય કોણ છે, નાશવાન, તેનાથી વિરુદ્ધ નિત્ય, નિત્ય નાશવાન છે, બરોબર છે, અથવા નાશવાન નિત્ય છે, કે ભાઈ વિરુદ્ધ નાશવાન હોય એ નિત્ય કેમ કહેવાય, અને નિત્ય હોય એ નાશવાન કેમ કહેવાય. તો એ રીતે સાધ્ય જે નાશવાન અને એનાથી વિરુદ્ધ નિત્ય, એને સાધન કહેવું, સાધ્ય કોણ કેવું, નાશવાન, અને સાધન કોણ કેવું, નિત્ય, નિત્ય છે માટે નાશવાન છે. તો એ હોવાથી એ કેવું, એની સાથે સતની વ્યાપ્તિ છે, તેથી સત તે વિરુદ્ધ હેત્વા ભાસ છે. નાશવાન ને સત કેવું અથવા નાશવાન ને નિત્ય કેવું, એ કેવું છે, વિરુદ્ધ હેત્વા ભાસ, એનાથી વિરુદ્ધ એ કથન છે. પછી અનેકાંતિક, અનેકાંતિક વિપક્ષ, સાધ્ય ના અભાવ વાળું સ્થળ વસ્તુમાં પણ જે મળી આવે તેને અનેકાંતિક હેત્વા ભાસ કહેવાય. હવે શું છે, ઓલામાં બીજામાં પણ મળે, જેમ ઓલો છે ને અતિવ્યાપ્તિ, એકમાં પોતામાં એમ બીજામાં એમ, અને વિપક્ષ એટલે જે સાધ્ય કેવું છે એમાં તો સાધન હોય, પાછા બીજામાં પણ મળે. અન એકાંતિક, અન એકાંતિક, અન એકાંતિક એટલે એકમાં નહીં ઘણામાં, તો એ રીતે પણ ગળપણ એ સાકર છે, તો ગળપણ તો ગોળમાં પણ છે, તો એ કેવું થઈ ગયું? અનૈકાંતિક થઈ ગયું. એ દોષ છે, એ સાધન કે ગળપણ એ જ સાકર. ભલે આમ દ્રષ્ટાંતમાં આપણે સામાન્ય લે પીળું એ જ સોનું, તો એ શું થઈ ગયું? અનૈકાંતિક થઈ ગયું. કે પીળું તો સોનું પણ છે ને પિત્તળ પણ છે, એટલે એનું ખરેખર પીળાપણું એ સોનાનું કોઈ નિશ્ચિત એવું સાધન એ નથી. તો એ વિપક્ષ એટલે સાધ્યના અભાવ વાળા સ્થળમાં, એટલે જે વસ્તુ કેવી છે એ સિવાય બીજામાં પણ જે મળી આવે તેને અનૈકાંતિક હેતવાભાસ, એનું ખરેખર સાધન હેતુ એ નથી. સાધન હોવા છતાં કોઈ સ્થળે સાધ્ય દેખાય, કોઈ સ્થળે સાધ્ય ન દેખાય. કારણ કે સોનું એ પીળું કીધું તો પિત્તળમાં સોનું નથી દેખાતું, છતાં ત્યાં પીળું તો છે, તો એ કેવું? કોઈ સ્થળે દેખાય અને કોઈ સ્થળે સાધ્ય ન દેખાય. એવા સાધનને અનૈકાંતિક હેતવાભાસ કે જેવી રીતે દાખલો આ ઓરડામાં ધુમાડો છે કેમ કે તેમાં અગ્નિ છે, બરોબર છે? તો કે ભાઈ અગ્નિ હોય ને ધુમાડો ન હોય, તો અગ્નિ હોવા છતાં ક્યાંક ધુમાડો હોય છે અને ક્યાંક નથી હોતો. એટલે આ અગ્નિ છે એટલે ન્યાય છે, તો એવું નથી કે એ ઓરડામાં ધુમાડો છે કેમ કે ત્યાં અગ્નિ છે. એટલે અગ્નિ છે એટલે ધુમાડો છે એ કોઈ સિદ્ધ નથી. ધુમાડો છે એટલે અગ્નિ છે. અને ઘણી વાર એવું પણ હોય ધુમાડો અગ્નિ પૂરું થઈ ગયો હજી ધુમાડો રહી ગયો, એટલે એ એક કારણ નથી કે ત્યાં ધુમાડો છે એટલે ત્યાં કોન્સ્ટન્ટ ત્યાં હજી અગ્નિ હોય, એવું બને છે ને? ધુમાડો એટલે અગ્નિ ઠરી ગયો અને હજી ધુમાડો ભરેલો, તો અહીંયા ધુમાડો છે કેમ કે ત્યાં અગ્નિ છે. અગ્નિ હોવા છતાં જો હવેનું કારણ કે અગ્નિ હોવા છતાં ક્યાંક ધુમાડો હોય અને અગ્નિ બુજાઈ ગયો અને ધુમાડો હજી રહી ગયો તો ક્યાંક નથી હોતા, માટે અગ્નિને અનૈકાંતિક હેત્વાભાસ કહેવામાં આવે છે. આ ત્રીજો બોલ. હવે ચોથો, અકિંચિત કર. જે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ ન હોય તેને અકિંચિત કર હેત્વાભાસ કહે. જે સાધન જે હેતુ સાધ્યની સિદ્ધિ કરવામાં સમર્થ અને છતાં કોઈ કેવું કરવું એ અકિંચિત કર છે. જેમ શુભ રાખથી મોક્ષ થાય આ છે ને, અકિંચિત કર છે નિમિત્ત. અકિંચિત કર આપણે કે નિમિત્ત કાર્ય થાય તો અહીંયા શું કહે છે? એ કેવું છે? એ હેત્વાભાસ છે. એ કેવું છે? અકિંચિત કર હેત્વાભાસ છે કે એ હોય છે પણ એનાથી થતું નથી. અકિંચિત કર અ નહીં કિંચિત જરા અને કરના આ એક બહુ જ છે. અકિંચિત કરને સર્વથા કિંચિત કર માને, સર્વથા કરનાર માને છે. અકિંચિત કર અને સર્વથા કરનાર એ માને. આ રીતે ચાર પ્રકાર છે. અને જો અન્યથા અનુપપત્તિ સાધ્ય વિના ન મળી આવે એવું અવિના અભાવી નિશ્ચિત પણ એ મોલામાં એ 17-18માં આવે છે. આનાથી ઉપપત્તિ છે, સાધ્યની સિદ્ધિ આ જ પ્રકારે ઉપપત્તિ છે. બીજામાં એવું આવે એમાં ત્રણ પેરેગ્રાફ છે, એ ત્રણમાં પહેલામાં કે આ રીતે ઉપપત્તિ છે, આ રીતે ઉપપત્તિ નથી, એ બે સાથે. પછી એક એકમાં જુદું કે આ પ્રકારે જ ઉત્પત્તિ છે અને અન્યથા બીજી રીતે ઉપપત્તિ અનુપત્તિ છે, બીજી પ્રકારે ઉત્પત્તિ થવાની નથી. તો અહીંયા અસિદ્ધ અસિદ્ધ વિરુદ્ધ અનૈકાંતિક અને અકિંચિત એ ચાર દૂષણ રહિત અન્યતા અનુપપત્તિ રૂપ. અન્યતા અનુપત્તિ એટલે હવે નિશ્ચિત રૂપ, જો આમાં બે નેગેટિવ છે અન્યથા અને અનુપપત્તિ આવ્યો ને, અને બે નેગેટિવ શું બનાવે? પોઝિટિવ. અરે મેથ્સમાં બહુ સિમ્પલ એ રીતે ભાષામાં પણ છે, બે નેગેટિવ. આ ભાઈ અત્યારે આવ્યો નહોતો, એટલે ભાઈ અત્યારે આવ્યો નહોતો એટલે બીજે આવ્યો તે પૂજ્ય થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું ને અહીંયા, કે અહીંયા અંધકારનું અંધકાર નથી. અંધકાર નથી બે નેગેટિવ છે તો પ્રકાશ છે, ઓપોઝિટ થઈ ગયું એમ અહીંયા. અને એ સાધનનો પ્રથમ જ નિર્ણય કરવો. ફરીથી અંતે શું કીધું? શું કીધું? અનુમાન તો ક્યારે થશે સાચું અનુમાન? કે યથાર્થ નિર્ણય. યથાર્થનું નામ શું રાખ્યું? ચાર દોષથી રહી અસિદ્ધ વિરોધ અને કાંતિ અને એ ચાર દૂષણ દોષથી રહિત અન્યતા અનુકૂળ એટલે અવિનાભાવી સાધન જો તે નિર્ણય કર્યો તો કહેજે કે મેં અનુમાન સાચું થયું છે. આ રીતે પેલા અનુમાનથી યથાર્થપણે નિર્ણય તું એ કરજે. ત્યાં હવે કહે છે આવો તો નિર્ણય કરતો નથી, અને ત્યાં તમે જે અરંધદેવને પૂજો છો, હંમેશા દર્શન કરો છો, તે માત્ર કુલ બુદ્ધિથી જ કરો છો, ઓલાથી નથી કરતા. કેવો નિર્ણય કેવો? ચાર દોષથી રહીત, અવિના ભાવી, અન્યથા અનુપપત્તિ જેવો અનુમાનથી નિર્ણય પણ કર્યો નથી. બાકી દરરોજ પાછા કરો છો, હંમેશા કરો છો, એ નામ જ પાડતા. હંમેશા કરો છો દર્શન ને ભક્તિ કરો છો, પણ માત્ર કેવી? કુળ બુદ્ધિ થી. કુળ બુદ્ધિ એટલે અમારા ઘરમાં પરંપરા ચાલે એટલે અમે કરીએ છીએ, અથવા તો લૌકિક પદ્ધતિ થી. લૌકિક એટલે અમે જે સમાજમાં છીએ એમાં આ બધા બહુ કરે છે એટલે અમે કરીએ. વડે જ કરો છો કે તેમની પ્રતિમા બિરાજે છે, તેની આકૃતિ, નાનો મોટો આકાર. આકૃતિ એટલે નાનો મોટો આકાર, એક એની વાત. પછી વર્ણભેદ ઉપર જ તમારી દ્રષ્ટિ છે. શું છે? કે અથવા કઈક અરિયનનું મૂળ સ્વરૂપ પણ ભય શું છે? શું છે? તમે આ મૂળ સ્વરૂપ ઓળખીને કર્યું છે કે ક્યાં કુળ બુદ્ધિથી, લૌકિક પદ્ધતિથી, અથવા પ્રતિમા બિરાજે એનું આકૃતિ આવે છે, અને ભગવાનના વર્ણ એટલે થઈ ગયા ભગવાન. કે ભગવાન કોને કહેવાય? કોને કહેવાય? આગળ સર્વજ્ઞ વિતરાજ, એના અરંતના મૂળ સ્વરૂપથી તમે એને ઓળખા છે. આપણે સેમ આવી આપણે આપણી રીતે વિચારી લેવું. આ તો શું કરે છે? મૂળ હજી વાત નહીં કરે છે. મૂળ સત્તા પેલા નક્કી કરે. કોની સત્તા? તારા આત્માની સત્તાની એની વાત તો પછી નહીં લે, પણ એને કહેનારા એવા આપતની દેવશાસ્ત્ર ગુરુની અને એનું વર્ણન એવા શાસ્ત્ર બધાનો તને નિર્ણય છે એના સ્વરૂપનો, જીનવાણીનો અભ્યાસ કરીને આવો નિર્ણય કર્યો છે કઈ? અરે એ પ્રકારનું અનુમાન કરીને પણ નિર્ણય કર્યો છે કે આ જ પ્રકારે ગુજરાતી શું કહે? ઓગે ઓગે લોલમ લોલ આમ કે લોલમ લોલ એમ આગે આગે બીજા કરતા એટલે આગે છે ચલી આવતી ને. ખબર નહીં કોર્પોરેટમાં એવું ચાલતું હશે બહુ છે ને. મેનેજર સક્સેસફુલ મેનેજર શું હોય? કઈ પણ ઓલું ડિસિઝન લેવાનું આવે તો શું લખી નાખે? ફોલો ધ મેન્યુઅલ્સ ને બરોબર. માથે કઈ આવે જ નહીં ઉપાય, મેં તો લખી નાખ્યું ફોલો ધ. દરેક મેન્યુઅલ હોય છે ને માથે કઈ જવાબ લાગે. અરે ભાઈ એ બધું તો એક સામાન્ય લખ્યું હોય, પણ તે વખતે કઈક એવું હોય તો કઈ વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરવાનો હોય. એમાં અહીંયા બધું અમે તો સાચા દેવ શાસ્ત્ર ગુરુને આપતાને માનીએ, પણ તે નિર્ણય કેવી રીતે કર્યો છે એવું? તો એ કુળ બુદ્ધિ, લૌકિક પદ્ધતિ, આકૃતિ, વર્ણ ભેદ ઉપર તમારી દ્રષ્ટિ છે. જો ક્યાં એક આ પણ એક સરસ છે, ત્યાં જાત્રા જાય, મંદિર દર્શન કર્યા બધું આવીને વર્ણન શું કરશે? અરે યાર એવો સરસ મજાની ડિઝાઇન હતી, દેખાવ સુંદર હતો, બધું વિશાળ હતું ને બધું. તો એ જો હા એટલે એ પ્રતિમા વિશાળ હતા. તો બીજું આકૃતિ ફોટા બહુ સરસ હતા, સોનું મળેલું હતું ને. હા તો તું કોને જોવા ગયા? ભગવાન ના દર્શન કરવા ગયા હતા કે એના ભાઈ નું જોવા? બધું આકૃતિ જોવા બધું ગયો હતો. એટલે એક એવા પણ વિવેક છૂટી ગયા છે કે જેના માટે હું સેના માટે જાઉં છું એ કરવા. તો અહીંયા કે તમને સ્વરૂપ ભાઈ છે ત્યારે કે છે કે કુલ પદ્ધતિમાં પણ તેનું જ નામ કહેવાય છે. શું કહે છે? અમે પણ એવા જ નામ લઈએ છીએ. તમારામાં ભગવાન, ઈશ્વર, પરમાત્મા તમે એવા શબ્દો વાપરીએ, કદાચ બીજા રહીને તો અમે પણ શબ્દ બધા નામ લઈએ. અજીતના સંભવના એવા નામ લઈએ છીએ કે અમે સાવ એટલા કુલ પદ્ધતિ નથી, તમારામાં પણ એવું છે ને, એવું જ અમે કરીએ છીએ. જવાબદાર ઓલો પાછો હોશિયાર છે, નવા નવા તર ખાડા કરે. કુલ પદ્ધતિમાં પણ તેનું જ નામ, કુલ પદ્ધતિમાં તમારા જેમ શાસ્ત્રમાં તમે કહો છો એનો નિર્ણય, તો અમે પણ એ જ છે નામ. અને શાસ્ત્રમાં પણ સાંભળજો, હવે અમે માની એવું શાસ્ત્ર 18 દોષ રહીત 46 ગુણો સહિત બિરાજમાન ધ્યાન મુદ્રાના ધારક અનંત ચતુષ્ટય સહિત સમસણાદિ લક્ષ્મીથી વિભૂત અમે એવું માનીએ છીએ. ભગવાન સમસણ બધું એવું માનીએ છીએ. અરે પણ એના મૂળ અહીંયા લખાય છે અનંત ચતુષ્ટય, ખાલી નામ લખાય છે કે કંઈક અંદર ઊંડાણમાં એનું શીખો છો તું? ખાલી આ બધા વાંચીને માની લો, પણ એનો અર્થ શું છે, એનું સ્વરૂપ શું છે? વિભૂષિત છે, સ્વર્ગ મોક્ષના દાતા આવે ને, દુઃખ વિઘ્ન આદિના કરતા પૂજામાં બધું આવે, ભગવાન પૂજવાથી શું લઈએ એમાં, તે શું લઈએ? અને આમાં છે ઓમકારમ બિંદુ સંયુક્તમ, એમાં શું છે? એમાં આવે તમે બોલો છો કે નહીં, તમે માની જો ભગવાન ને માનવાથી શું થાય, સ્વર્ગ મળે, એમાં આવે પૂજામાં. એમાં ઘણી જગ્યાએ કે સેના દાતા, સ્વર્ગ મોક્ષ ના દાતા, બરોબર ને? અને અમે એવું માનીએ છીએ. અરે ભાઈ, ત્યાં તો એમ લખ્યું છે કે જો તારામાં હજી અધુરાસ ને વિકલ્પ રહી ગયો તો તને આ રીતે સ્વર્ગ મળશે, બાકી આત્મામાં થઈ ગયો ભગવાનની જેમ તો તને અંતે તો મોક્ષ, એ રીતે નહીં. તો એ મોક્ષ ના દાતા ને દુઃખ વિઘ્ન આદિ ના હર્તા કોણ છે? અરહંત છે. જો આ આખું સમયસારની જે 26મી ગાથા માંથી જે આખી લીધી છે ને, એના જે છે કે ભગવાન કેવા, તેમાં લખ્યું કે એમનો કેવો છે સુવર્ણ વર્ણ એ છે, એ પછી કેવું છે આમ ભામંડળ એવું છે કે જ્યાં કરોડો સૂર્ય ચંદ્ર ના તેજ પણ કેવાથી જાય, ઝાંખા પડી જાય છે, ચારો દિશાઓ બધી કેવી છે ઉજ્જવળ હોય છે, પરમ ઉદારિક શરીર છે, અને એની વાણી તો કેવી છે જાણે કર્ણોમાં અમૃત વર્ષાવતા એવું હોય, બધું એવું વાત કરીને તો શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, અને એવું અમે તો માની, તો વાંધો શું આવે છે બધું એવું. એનો પછી આમાં એ જ રીતે ખુલાસો આપશે આપણને. ચાલો એના બધા હવે લેખા છે તો 18 કોષ આપણે વાંચી લઈએ. આ એક વિચારવા જેવું છે, 18 દોષ એ શેમ આવે બધા? કર્ણાનુયોગમાં આવે, કથાનુયોગમાં પણ આમ આવે, કર્ણાનુયોગમાં આવે, આમ બહુ ઇમ્પોર્ટન્ટ નહીં બધા. એક વિચારવા જે નિયમસાર જેવું અધ્યાત્મનું શાસ્ત્ર, એમાં ખુદ કુંદકુંદ આચાર્યદેવે ગાથા રચી છે. એમનું માનવું કે આ ઠીક છે, આમાં ઓછું વધતું હોય તો ચાલે એવું નથી. એક નિયમસાર પણ જેમ સમયસાર જે છે, નિયમસારમાં પણ એવી ઉત્કૃષ્ટ વાત છે અધ્યાત્મની શૈલીની, અને છતાં કુંદકુંદ આચાર્ય આપણને છે બહુ ટેવ પડી, બહુ દોડાયા થઈને આચાર્યોમાં પણ ગાથાઓમાં પણ શું કરી નાખ્યું, પેલા તો શાસ્ત્રમાં ભેદ કરવા પડે, પછી શેમાં પાડીએ અધિકારમાં, પછી શેમાં ભેદ પાડીએ ગાથા. ડાપણ છે કે દોડા પણ છે, અહીંયા 18 દોષ છે. આ એક કમસે કમ શું થાય છે કે એનાથી પણ એક તત્વ કેટલું સિદ્ધ થાય છે. જેમ એક ક્ષુધા છે ને, અહીંયા ચોથો બોલ છે ને ક્ષુધા, એમાં પદ્મમલ ધારી દેવે ક્ષુધાની શું વ્યાખ્યા? ક્ષુધા એટલે ભૂખ, આપણે ભૂખ લાગે એમાં આખું. એમણે નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ત્રણેયનો સંબંધ લઈ નાખી દીધો છે. કે ત્યારે પેલું શું થાય છે કે નો એટલે અઘાતી કર્મમાં એ અસાતા વેદનીનો ઉદય આવે. દ્રવ્ય કર્મ હજી અઘાતી, અઘાતી દ્રવ્ય કર્મ અસાતાનો ઉદય, તે જ વખતે નો કર્મ એટલે શરીરમાં જઠરમાં એને એસિડ આપણે કહે ને, એને જઠરાગની જાગે એવું કહે ને, એવાના પરમાણુનો ફેરફાર, તે જ વખતે મોહ કર્મના ઉદયમાં અવલઘાતી કર્મ. જો આ રીતે બહુ જ નિશ્ચિતપણે આપણે કહીએ અને ત્યારે અને એમાં જોડાઈને ઉત્પન્ન થતું જે આકૃતા, દુઃખ, પીડા, પીડા શબ્દ આવે, આપણને એમ લાગે ભૂખ લાગી તો બહુ સારું છે, એ કે તો પીડા છે, અને ન પીડા ન હોત તો તું વિષયને શું કામ ગોતવા ગયો. તો એક વર્ણનમાં પણ કેટલું, અને આમાંથી શું દેખાયું, તું ચિંતા ન કર. શેની ચિંતા ન કર? અસાતાનો ઉદય આવ્યો વેદની કર્મમાં, નો કર્મમાં ત્યાં એને જટાયાગની તારી જાગી. અરે તે વખતે મોહની કર્મનો ઘાતી કર્મમાં ઉદય છે, વેદન આવી ગયું, વેદન આવી ગયું, દુઃખ આવી ગયું ના, હવે એમાં જોડાય છે તો આવું. એટલી તો કરતા શું કામ ચિંતા કરે છે? કોઈ એમ કીધું ને કે તમારે તો રોગ એવો છે શરીરમાં, તેના માટે ચિંતા કરે છે? કમસે કમ આ એક કર્ણાનુયોગનું આ રીતથી વાંચીને પણ આપણને શું થાય છે, અહીંયા તો હજી શું છે ઘાતી કર્મનો ઉદય, હજી તો અઘાતી કર્મનો જે ડાયરેક્ટ સીધું વેદનમાં નિમિત્ત નથી, સંયોગમાં છે, અને અઘાતાનો ઉદય આવે ત્યારે દુઃખ લાગે છે ને. દુઃખ ક્યારે લાગે? અઘાતી કર્મનો ઉદય આવે છે ત્યારે ને. તો જોડાય નહીં, કોઈ કહેશે કદાચ આવશે ત્યારથી દુઃખ શરૂ થઈ ગયું છે. અહીંયા કે ભાઈ આમ દેખાય છે આ બધું રોગ જરા નિશાની આમ જેમ કે અત્યારે શરદી તાવ આવે છે હજી તજી ઉદય હજી આવ્યો નથી આ આટલું તો આપણને શું એની બદલે જો આટલું શીખશું કે શું છે પીડા કોને છે ક્યાં સુધીની પીડા માટેની વાત કરે છે તો આવું વર્ણન એક પદ્મમલધારી દેવી એમાં એક રીતે વર્ણન ત્યારે આપણને ખ્યાલ આટલું તો વિચાર કરીએ કે જેને કહે જે અકિંચિત કર છે એને દુઃખના વેદનમાં માની બેઠા મૂળ મોહ કર્મના ઉદય વખતે તારું જોડાણ આ એનાથી પીડા છે અહીંયા હવે ભગવાન આ બધા કેવા છે દોષ દેખાડે જન્મ એ શું છે સેલિબ્રેશન કરવાનો પ્રસંગ છે બરોબર ને શું ખોટું શું જન્મ તો બધા ઉજવે છે બધા અમે ઉજવે બધા ઉજવે તો અમે ચાલો બધા એટલે તીર્થંકરો ના ઉજવું છું તમે તો જન્મ કલ્યાણ જ્ઞાનીઓની જન્મ જયંતિ ઉજવો છો તો પછી અમારી કેમ નહીં અમારો જન્મ થઈ કેમ નહીં જન્મ લેવો એ શું સારી વાત છે અશરીરી આત્મા શરીરને ધારણ કરે ચૈતન્યમય આત્માને જળનો સંયોગ થાય એ શું પ્રશંસનીય છે વખાણવા યોગ્ય છે તીર્થંકરોનો તો એટલા માટે જ કે એકનો જન્મને કેટલા અસંખ્ય જીવોના જન્મ મરણના અભાવનો નિમિત્ત છે એક જ્ઞાનીનો જન્મ અને કેટલાય જીવો અજર અમર દશા તરફ વળવાના છે એ માટે છે તે કમસે કમ તારા માટે કર્યું હતો હજી કહેવાત પણ બાકી જન્મ લો જગમાં જન્મ કલંક લાગે છે અરે પવિત્ર ભગવાન આત્મા આવી શરીરની અશુચિ વચ્ચે રહે એ શું વખાણવા જેવું શું છે એમાં તો જન્મ પછી જરા એમાં પણ આ બહુ સરસ છે જન્મ એ ચારે ગતિમાં શેમાં લાગુ પડે પદ્મમ ધારી તો બહુ સરસ વિસ્તાર કર્યો જન્મ ચાર ગતિમાં તો શેમાં લાગુ પડે ચારેમાં લાગુ પડે જરા ચારે ગતિમાં લાગુ અને એટલા માટે જુદું જુદું છે બધું એમાં અને એ જરા એટલે એને એમની સરસ વ્યાખ્યા કરી જરા એ શું વ્યાખ્યા કરી વૈકૃત ઔદારિક શરીર વૈકૃત શરીરમાં નહીં વૈકૃત ફરક પડે છે ને ઘડપણ આવે ખરચલી પડી જાય ના તે બધું એટલે બહુ સુંદર રીતે આપણને એમાં વર્ણન લખ્યું છે કે દેહનો સંયોગ ધારણ કરવું ચારે ગતિમાં 84 લાખ યોનિમાં જે થાય છે અને જરા એટલે વૈકૃત એ પણ શેમાં હોય છે ઔદારિક શરીરમાં પછી તૃષા ને સુધા બે રીતે લેવા એમાં બે અને આ એક બહુ જ જરૂરી છે શું જરૂર છે પેલું પોતાના પરિણામ સાથેના વિચાર માટે આપણે ભય લાગે મને ઉલટા પહેલા તો ભય લાગતા જ સુધા તૃષાનું લાગતા જ નથી લાગે તો ઉલટાનું ડોક્ટર પાસે જ નથી લાગતું અને એમાં પીડા લાગશે તો એમાંથી એના તરફની વૃત્તિ અને વિચાર જે કે તને ભૂખ લાગી અને ભોજન ન મળ્યું એટલે શું થાય દુઃખ થાય ને તો એ તો બધી વાત નહીં એ તો 6-6 મહિનાથી ત્યાં આપણને એ ખબર નથી બાકી એમ થયું હશે પણ એ બહાર નહીં આવ્યું હોય એવું કાંઈ હું 6 મહિના સુધી કોઈ રહી શકે હા તમે 2-4 દીખ્યો અથવા ચાલો હમણાં માસ્ક હમણાં મહિનો એકાદ ખેંચી લઈ ગયો એમ પણ એક ધારા વર્ષે તક કરવું તમે એક દીખાવું ને એ રીતે કાંઈ એક વર્ષ થોડું કાંઈક થાય કોઈ એને તો મુનિરાજની એક કલ્પના દશાની કલ્પના વિષયોમાં એકાકાર જીવને એ અતિન્દ્રિય આનંદની મુનિરાજની દશાની કલ્પના પણ થઈ શકે એવું એ નથી અહીંયા કહે છે ચિંતા ન કર ભૂખ લાગી એટલે શું છે ભોજનનો અભાવ છે કે એમાં તારા વિષય તરફમાં વૃત્તિ જોડાણી છે એ દુઃખ છે તો મુનિરાજે એવો પુરસાર કર્યો કે વૃત્તિ જ ન આવી 6 મહિના તો વૃત્તિ જ ન આવી અને આવી તો એને મર્યાદા કરીને એને પાછી વાળી દીધી અને એટલા માટે એક સરસ શું છે અજ્ઞાની ને શું થતું હોય છે વિકલ્પ થયો નથી ને વિષય ગોતવા નથી અને મુનિરાજ ખાસ કરીને મુનિરાજ વિકલ્પ આવ્યો છે અને સ્વભાવ તરફ તોડવાના પુરસાર હા ભાઈ એટલે સારી વાત છે તો ખાઈ લેજે પછી પછી આખા દિવસમાં નહીં ખાવું પડે ને 2-4 કલાક નથી હોતો એમાં જો કોઈ ભાવતું કરાયું ને તો હા ખાલો થોડું ખાઈ નાખે વાંધો નહીં તૃષ્ણા તો અંદરમાં ભરી પડી છે, ભરી પડી છે કે ભાઈ માને છે બે કલાક બાકી. ખરેખર બહુ ભાવ તો તે વખતે બન્યું હતો, થોડું ખાઈ નાખ્યું ડબલ. હા પછી એમાં જ છે, એને એવો જ ઉપાય માની લીધો છે કે એ વિકલ્પ માટેનો સમાવવાનો વિષય શું છે, ઉપાય શું છે, વિષય. વિકલ્પ આવ્યો, ઈચ્છા થાય, એનું સમન કરવા માટેનો ઉપાય શું છે, વિષય છે. એના માટે શું શબ્દ વાપર્યો છે, માનો પાવક મેં ઘી ડાળ, સોચા કરતા હું ભોગો છે બુજ જાવેગી ઈચ્છા જ્વાલા પરિણામ. એવું એવું શું કે માનો પાવક મેં ઘી ડાળ, એવો શબ્દ શું, એક રીતે એમાં એ છે કે સામાન્યપણે ઘી છે ને એ અગ્નિનું સમન કરે, ગરમીને શોષે છે. તો આ તો ઉલટાનું, એ અગ્નિના સંગમાં ઘી એના સ્વભાવથી વિરુદ્ધ લડી એને પ્રજ્વલિત કરે. પેલા ખબર બહુ ગરમી ન હોય તો તળી ઢસતા ઘી ને બધું કરતા ને બધું, તો ઉલટાનું એ પણ અગ્નિના સંગમાં ઘી પણ એક ખૂબ વિપરીત રૂપે કરે. એટલે ઘાસ તેલ નહીં નાખ્યું ને તો કરે જ, આ તો ઠંડક વાળું એ પણ એ કરે. તો એક સુધા પ્રસાદ અને આ રીતે એક બીજી રીતે, તમે હજી શરૂઆતમાં અનુમાન નથી થયું કે દેવ અરિયંત કોને કહેવાય, તો તને કમસે કમ આવા જો 12 દોષ દેખાણા કે ભગવાન છે એ જન, પણ તમારે જન્મ કલ્યાણ કું જુઓ છો તો ભગવાનનો છે. મહાવીર ભગવાનનો જન્મ ક્યાં થયો હતો, અરે ક્યાં બધું છે તો છે ને, બધવાના 5 તીર્થંકરોના અયોધ્યા છે. અયોધ્યા કેવું છે, શાશ્વત જન્મભૂમિ છે કે નહીં. અરે ભાઈ અમે ભગવાન નહીં, એ બાળકનો જન્મ થતો, ભગવાન જન્મે નહીં, જન્મીને પછી ભગવાન થઈ શકે છે પણ ભગવાન થઈને જન્મે એવું હોતું નથી. તે પ્રકાર ત્યાં તો જન્મ જરા કોઈની પાસે એવા ભગવાન હોય એને ક્ષુધા તરસા લાગે, કેટલા ભોગ ધરવા પડતા હોય, બે ચાર નહીં એ બધા. પછી વિસ્મય, ચલો વિસ્મય, આ તો એવું કેમ વિસ્મય, ચલો લઈએ પેલા વિસ્મય કેમ નહીં ભગવાન, એવું એક સરપ્રાઈઝ કઈક બની જાય તો થાય કે નહીં. આ કોઈ ડાયરું નહોતું વર્ષ પહેલા કે આવું કોરોના આવું થશે ને આટલા વર્ષ રહેશે નહોતું ને, એવું કે સરપ્રાઈઝ તો સારું, કોકને દેવ આમ આપે સરપ્રાઈઝ કરીને પાર્ટી બધું સરપ્રાઈઝ, અરે સરપ્રાઈઝ કરવું છે એક વાર અનુભવ કરીને દેખાડ ને, સરપ્રાઈઝ દેખાડવું છે તારે બહાર નાખ્યા બધા સરપ્રાઈઝ. અને સરપ્રાઈઝ દેખાડે છે એમાં બે વસ્તુ દેખાડે છે, શું છે, પૂર્ણ જ્ઞાનનો અભાવ અને ત્યાં રાગની ઉત્પત્તિ. આશ્ચર્યમાં એવું થાય છે ને, વિસ્મય બે પ્રકારે છે ને, બેની અસ્તિત્વ દેખાડે છે. શું દેખાડે છે, અપૂર્ણ જ્ઞાન, ભવિષ્યના જ્ઞાનનો આવવાનો તો કહો. અને ઓલા કોક ને કઈક ખબર પડી ગઈ અને ઓલે એમ લાગે હું એને સરપ્રાઈઝ આપી, અને ઓલો તો આમ આવી ગયો આમ હું આવ્યો એમ કે આમ શાંતિ, હા આવ્યા ને ઓલા ને ઓલા શું થઈ જશે આખો ઉત્સાહ બધો. અહીંયા એવી રીતે ભગવાનના જ્ઞાનમાં તો એમને વિસ્મય જેવું છે જ નહીં, તને એમ લાગે આ નવું થયું છે, કોઈ નહોતી ખબર, અરે વિસ્મયથી રહી છે. અને આર્થ 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 ધ્યાન ક્યારે થાય, એ ચાલુ છે ને, કોને કે ઈષ્ટ નો વિયોગ અને અનિષ્ટ ની પ્રાપ્તિ. સામાન્યપણે કોઈના મરણ ને બધું થાય છે ત્યારે ઈષ્ટ નો વિયોગ, ઈષ્ટ નો વિયોગ, અનિષ્ટ નો સંયોગ. ભગવાનને માટે નહીં કઈ નથી, આટલા બધા ભક્તિ કરે છે તો ઈષ્ટ લાગે ને એવું બધું કઈ નહીં. જ્યાં સંપૂર્ણપણે મોહ ભાવનો અભાવ થયો, મોહ ભાવનો, તો એનો અર્થ શું થયો, રાગ દ્વેષ નથી. અને રાગ દ્વેષ નથી તો વિષય ક્યાંથી, મોહ ભલે મોહ નથી એટલું જ, પણ આ મોહના બે ડિવિઝન કરીને, મોહનો અભાવ થયો તો મોહના ડિવિઝનમાં બે રાગ અને દ્વેષ. તો મોહ નથી તો એના ડિવિઝન એવા રાગવેશ નથી, અને રાગવેશ નથી તો રાગનો વિષય અનિષ્ટ અઇષ્ટ, અને દ્વેષનો વિષય અનિષ્ટ, એ પ્રશ્ન જ ક્યાં છે. તો પછી આર્થ ધ્યાન કરવાનો, ખેદ 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 આમ સામાન્ય પણ છે. એટલે ધાર્યા પ્રમાણે ન થાય, આપણા વિકલ્પ પ્રમાણે ઈચ્છા પ્રમાણે ન થાય તો ખેદ થાય જ, થવો જ જોઈએ, બટ નેચરલ છે. અહીંયા કે છે પેલા તો ભગવાનની ઈચ્છાનો અભાવ. ચલો જ્ઞાની ને થાય કે
નહીં?
થાય. અનિચ્છક કહો અપરિગ્રહી જ્ઞાની ને એવી એકત્ર પૂર્વક ની ઈચ્છા જ નથી, અને ઈચ્છા નથી તો ખેદ જ શું. આપણે કોઈની સાથે કોઈ એક્સપેક્ટેશન લાયક હોય, કારણ કે આ ભાઈ આટલું મારું આટલા વખત હું કરું છું, મારે સંબંધ એવા છે, આ નાનું એવું કામ તો કરશે, અને પછી ના કરે તો ખેદ થાય ને. અહીંયા કહે છે પેલું તો કાંક્ષા જ નથી, અપેક્ષા જ નથી, પછી કરે કે ના કરે એવો કોઈ ખેદ જ નથી પોતાનો ભગવાનને. એટલે આમાં શું સામાન્ય પોતાનો અધિકાર હોય એટલામાં પોતાનું ધાર્યું ને, જેમ કંપનીનો હોય ને સીઓ હોય, શું કહેતો હોય ને એવું ધાર્યું, રિઝલ્ટ ન મળે ને આ તે હોય તો ખેદ થાય ને. ભગવાન કે મારો અધિકાર શેનો છે, કરવાનો છે કે જાણવાનો? તો હું જાણવામાં જ કઈ બાકી રાખતો ને, મને એનો ખેદ. હા, મારા જાણપણામાં કઈક અટકાવવા આવે તો ખેદ થાય, પણ મારું કામ શું છે? જાણવાનું છે, એમાં તો કઈ ફરક. તો આ રીતે આ બધા દોષો વિચારીએ તો આપણને ઘણું આપણા જીવનમાં આપણે પણ વિચારવા જેવું છે, ખેદ થાય ને, ધાર્યું કઈ ન થાય ને બધું કીધું માલ. પેલા વિચારવું તારું કાર્ય શું, તારો અધિકાર ક્ષેત્ર કેટલું, મારા દ્રઢ રૂપે મારા સ્વચતુષ્ટયમાં બસ પતી ગયું, અને વધારે મારું જાણવાનું, ઉલટાનું જાણવાનું અલ્પ છે એનો ખેદ કરજે. કઈ ન કર્યું થયું એનું નહીં કરતો, તો એ ભગવાનને ખેદ નથી, રોગ શોક નથી. ચલો એનો વિસ્તાર કરીએ આગળ. એ
શુદ્ધિ